તારીખ 10/1/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 278 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 216
નીચેથી ત્રીજી લીટી આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા નાયક આત્માની પ્રતીતિ કરી અંદરથી તેના અસ્તિત્વને ખ્યાલમાં લે તો તેને નાયક તત્વ પ્રગટ થાય. તે આત્માર્થી તે એટલે કોણ? જેને સપની તીવ્ર પીપાસા જાગી હોય તે અથવા સપની પ્રાપ્તિ માટે ઉગ્ર પ્રયત્ન કરતો હોય તે એમ અનુસંધાન છે ઉપરની વાત સાથે. જેને સપની તીવ્ર પીપાસા છે અને તેથી જેને પ્રાપ્તિનો ઉદ્યમ છે તે વર્તમાનમાં જ પાત્ર જીવ છે, ભાગ્ય જ સમજાવવાની જરૂર છે. એ પાત્રતા તો ત્યાં આવી ગઈ છે. તેવો આત્માર્થી જીવ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયક આત્માને ઓળખે, એને વિશ્વાસ આવે તો એને તેનું અસ્તિત્વ ખ્યાલમાં આવે અથવા ગ્રહણ થાય, અને તો આગળ વધીને એ નાયકને પ્રસિદ્ધ કરે, પ્રગટ કરે, પ્રત્યક્ષ કરે એમ લીધું છે. જેને જિજ્ઞાસા છે, જેને પીપાસા છે, તેને અંતરમાં શોધ વર્તે છે. મારું મૂળ સ્વરૂપ ત્રિકાળ સત સ્વરૂપ કેવું છે એની જેને શોધ વર્તે છે. પાત્રતામાં આવ્યા પછી મુમુક્ષુ જીવનું પહેલામાં પહેલું આ કાર્ય છે. પાત્રતામાં આવ્યા વિના કોઈ બાહ્ય સૂક્ષ્મથી આત્માનો નિર્ણય કરવા જાય તો તેને તેના અસ્તિત્વનો ખ્યાલ નથી આવતો. જેમ કોઈ બીજા પદાર્થનો વિચાર કરીને નિર્ણય કરે એવી રીતે ધારણા શક્તિથી કે સૂક્ષ્મના બળથી વિચાર કરી શકશે પણ પોતાનું અસ્તિત્વ એને ખ્યાલમાં નહીં આવે. અહીંયા નિર્ણયની સાથે બે વાત કરી છે. એક આત્માની પ્રતીતિ કરીને અને બીજું એનું અસ્તિત્વ ખ્યાલમાં લઈને, આ બે વાત કરી છે. ભાગ્યે જ કોઈ અધ્યાત્મ ગ્રંથમાં આ રીતે વિષય ખુલેલો છે. જ્ઞાન લક્ષણથી આત્માની ઓળખાણ કરવી એ વાત પણ સમયસાર પૂરું કર્યા પછી ભગવાન અમરચંદ્રાચાર્યએ પરિશિષ્ટમાં ફરી ઉખેડી એટલા માટે કે એમણે પ્રશ્નોત્તરથી એ વાત લીધી, પ્રશ્ન ચર્ચા કરી છે કે આત્માને કેવી રીતે ઓળખવા. એક જ વાતને બે દ્રષ્ટિકોણથી જોવાય છે. આચાર્ય મહારાજ 6-7 ગુણ સ્થાને વર્તતા હોવા છતાં એ વિષયને મહત્વ આપ્યું. જેને અનાદિથી આત્માનો નિર્ણય નથી કર્યો, નિશ્ચય નથી કર્યો, એને નિશ્ચય કર્યા વિના અનુભવ થાય અને સંસાર તૂટે એવું કોઈ દિવસ બનતું નથી. એટલે એ વિષયને ફરીને એમણે મહત્વ આપ્યું છે. એ વાત નીચેથી લીધી. ઉપરથી લઈએ તો એમ લે કે એવો વિકલ્પાત્મક નિર્ણય વગર ભલે સમ્યક દર્શન થતું નથી તો પણ અનુભવ એ અનુભવ છે. જ્યાં સુધી હજી વિકલ્પમાં ઊભો છે ત્યાં સુધી નય પક્ષમાં ઊભો છે, અને નય પક્ષમાં આવ્યો તેથી શું થયું એ વાત પણ પોતે જ કરી છે. બે બાજુથી વિષયને સ્પષ્ટ કર્યો છે. બંને બાજુથી વિષયને સ્પષ્ટ કરવા પાછળ હેતુ એ છે કે નીચેથી જોતા એનું ઘણું મહત્વ છે તો પણ ત્યાં અટકે, નિર્ણય કરવાના વિષય ઉપર જ ઘણું વજન આપી દે અને નિર્ણય કરવાની વાત ઉપર અટકી જાય અને એનું મહત્વ આવી જાય તો અનુભવ સુધી પહોંચે નહીં, અને એ નિર્ણયના વિચારો જ માત્ર અટકવાનું સ્થાન રહે, નિર્ણય પણ ન થાય યથાર્થ રીતે. એવી ગડબડ ત્યાં થાય છે નિર્ણય ઉપર વજન બધા. એટલે ત્યાં 143 છતાં સમયસર પૂરું કર્યા પછી એ જ વિષયને ફરીને ઉખેર્યો કે જો આ વિષયથી જીવ અજાણ્યો રહે અને એને જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા ઓળખવાનું ન બને તો કોઈ રીતે એ અનુભવ સુધી પહોંચી શકે, એને જ્ઞાયક તત્વ પ્રગટ ન થાય. હવે એટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે કે જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા ઓળખવો કઈ રીતે, આટલો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. પૂર્વ શરત તો એ નક્કી થઈ ગઈ કે જેને તીવ્ર પીપાસા છે અને પ્રાપ્તિનો પ્રયત્ન પણ છે તેને ઓળખવાની વાત છે. જો એ બે વાત ન હોય તો ઓળખવાની આશા રાખવી વ્યર્થ છે. એવી આશા ધરવી ખોટી છે. ઓળખવાનું નહીં બને ભલે ગમે તેટલા શાસ્ત્રો વાંચી જાય અને ભલે ગમે તેટલા આત્માના વિચારોને વિકલ્પો કરે તો, કેમ કે અહીંયા ઉગ્ર પ્રયત્ન લીધો છે. શાસ્ત્ર વાંચે ને વિકલ્પ કરે એ વાત નથી લીધી, પ્રયત્નની વાત લીધી છે. પ્રથમથી જ પુરુષાર્થની વાત લેવી છે. પુરુષાર્થ વિના કાર્ય સિદ્ધિ નથી એ સ્પષ્ટ છે. એટલે એ પૂર્વ શરત સાથે વાત છે. જો એ શરત ન સમજવામાં આવે તો બીજી રીતે સમજાઈ જાય છે કે આપણું બુદ્ધિબળથી આપણે આત્માને ઓળખી લઈએ, એવી રીતે કોઈ આત્માની ઓળખાણ થતી નથી. એવી સ્થિતિમાં આવ્યા પછી મારું મૂળ સત સ્વરૂપ કેવું છે એ દિશામાં જ્ઞાન પોતે ઓળખવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનને કોઈ પણ ચીજની ઓળખ કરવી, પરખ કરવી, એ જાતની પ્રવૃત્તિ એ ખાસ પ્રકારની પ્રવૃત્તિ છે. એક ચીજ ઓળખાતી નથી, એને નિશ્ચિત કરવી છે કે આ ચીજ શું છે, કઈ ચીજ છે, શું છે, એનો ઉપયોગ શું થાય. ઓળખ્યા વગર ઉપયોગ થાય કોઈ ચીજનો એવું તો જગતમાં ક્યાંય બનતું નથી. આ તો એકદમ પ્રેક્ટિકલ વાત છે. તો મારું હિત કરવું છે એટલું નક્કી કર્યું, પણ ઓળખ્યા વગર હિત કરવું છે કેવી રીતે કરશે, પોતે કોણ છે અથવા કેવો છે એવી ઓળખાણ થયા વિના કઈ દિશામાં હિત કરવા માટે પ્રયત્ન કરશે. પોતાનું સ્વરૂપ અને સ્થાન નક્કી થયા વિના કોઈ પણ રીતે સાચી દિશામાં કેમ જવું એ વાત પણ નિશ્ચિત થઈ શકે, નક્કી થઈ શકે એવું ન બને. એટલે હિત કરવું હોય તો પણ પહેલા ઓળખવું અને નિર્ણયની દિશામાં પહેલા પ્રયત્ન કરવો, એ પણ એક બોલ લીધો છે, નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. ગમે તેવા તક ઉઠાવીને મતિ અવ્યવસ્થિત ન કર, મતિને વ્યવસ્થિત કરીને નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. બહુ સારી વાત આવી છે, મતિને વ્યવસ્થિત કરીને. એટલે કે તારી બુદ્ધિ તારી મતિ દોડાઈ ગઈ છે, એને એકવાર વ્યવસ્થિત કર. એ પરમ સતની જિજ્ઞાસામાં આવીને આવતા મતિ વ્યવસ્થિત થાય છે, અથવા પાત્રતામાં આવતા મતિ વ્યવસ્થિત થાય છે. એ પૂર્વ ભૂમિકા લીધી છે, એ પણ મતિ વ્યવસ્થિત ત્યાં થાય છે, એટલા માટે લીધી છે. એટલે ત્યાં મતિ વ્યવસ્થિત થઈ. હવે જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે? તો કે જ્ઞાન લક્ષણથી પ્રયત્ન કરે છે. કયું જ્ઞાન લક્ષણ? જે જ્ઞાન અનેક જ્ઞેયોને જાણવા માટે પર સન્મુખ થઈને પર પદાર્થોને અવલંબી રહ્યું છે એ જ્ઞાન લક્ષણ છે? એ જ્ઞાન લક્ષણ નથી. એવી રીતે જ્ઞાનને ઓળખવાનું નથી. જ્ઞાનને કહેતા આચાર્ય મહારાજે જ્ઞાન માત્ર એવો શબ્દ વાપર્યો છે. એટલે કે જ્ઞાનમાં કોઈને ભીળવવું નથી. જ્ઞેયો વસ્તુ પણ ભણતા નથી, કેમ કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય કદી મળતું નથી, ભેગું થતું નથી. એટલે વસ્તુપણે તો કોઈ દ્રવ્ય મળતા નથી, પણ અન્ય જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, જ્ઞાનમાં એના જ્ઞેયાકારોની આકૃતિ ઉઠતા, જીવને પોતાનું જ્ઞાન માત્રપણે સ્વરૂપ છે એવું ચુકાઈ જાય છે, ત્યારે અનેક પ્રકારનો વ્યામો ઉભો થાય છે. અને એ વ્યામોને વશ જીવ ઠીક અઠીક પણ કરે છે, સારા નરસા પણ કરે છે, ઇષ્ટ અનિષ્ટ પણ કરે છે. એટલે કે રાગને દ્વેષ કરે છે, આ મને ઠીક છે, આ મને ગમે છે, આ મને ગમતું નથી. ક્યાંથી કર્યું? કે જ્ઞેયોને અવલંબીને, જ્ઞેયની સન્મુખ થઈને, જ્ઞેય માત્રપણે પોતાને અનુભવીને, ત્યાં એને જ્ઞાન માત્રપણે પોતાનો અનુભવ ન રાખ્યો, પોતે જ્ઞાન માત્રપણે હોવા છતાં અને મિથ્યા ભાવે જ્ઞેય માત્રપણે પોતાનો અનુભવ કર્યો. ઓળખવો છે જ્યાં આત્માને, ત્યાં એકનું જ્ઞાન, માત્ર જ્ઞાન એટલે એકનું જ્ઞાન લેવું છે. અને એકનું જ્ઞાન જ્ઞેયાકારોને વ્યવચ્છેદ કરીને લેવા જાય તો એને એ સામાન્ય જ્ઞાન લેવું પડશે. વ્યવચ્છેદ એટલે એને કાઢી નાખવા, લક્ષમાંથી કાઢી નાખવા, લક્ષમાંથી દૂર કરવા. એનો દ્રષ્ટાંત બહુ સરસ 15મી ગાથામાં આચાર્ય મહારાજે આપ્યો કે એક રસોઈની અંદર શાકમાં અનેક પ્રકારના મસાલા નાખ્યા, ઊંધિયું બનાવે છે ને, 56 જાતના મસાલા નાખ્યા પછી મીઠું બરાબર પડ્યું છે કે નહીં? જો મીઠું રહી ગયું હશે તો ગમે એટલા મસાલા નાખ્યા છે હાવ ફીકો લાગશે. નાખી દીધા પછી, બધું પતી ગયા પછી ચાખે છે, રસોઈ થઈ ગયા પછી, શાક બની ગયા પછી, રાંધી લીધા પછી, ત્યારે તમામ મસાલા એમાં ઓગળી ગયા છે, ડિઝોલ્વ થઈ જાય છે બધી ચીજો એની અંદર. પછી બધાના સ્વાદનો વ્યવચ્છેદ કરીને મીઠાની પરખ કરે છે. મીઠું તપાસે છે તો શું કરે છે કે તીખાશ, ખાટા, ખટાશ, ગળાશ કે અનેક જાતના બીજા સ્વાદો કે સુગંધી પદાર્થો નાખ્યા હોય, તો એ બધાના સ્વાદને એકોર લક્ષમાંથી કરી નાખીને ગૌણ કરી નાખે, પણ ગૌણ કરે એટલે વિષય જ ન કરે. શું વિષય ન કરે? ઉપયોગ આના ઉપર લઈ જાય. મીઠું કેટલું છે, છે કે નહીં, છે તો કેટલું છે, પ્રમાણસર છે, પ્રમાણથી ઓછું છે કે પ્રમાણથી અધિક છે, ચારે ચાર બાબત નક્કી કરી લઈએ. એક તબક્કે કે છે તો ખરું, કેટલું છે, અધિક છે, ઓછું છે, સપ્રમાણ છે, બધું બાદ કરીને જ્ઞાન કામ કરે છે કે નહીં. એક ચમચો નાખો, આમાં આટલું નાખો, આમાં આટલું કામ કેમ ખબર પડી જાય છે? તો એ એક ખાસ પ્રકારની જ્ઞાનની પ્રવૃત્તિ છે. આવું તપાસવાની, આવું જોવાની ખાસ પ્રકારની જ્ઞાનની પ્રવૃત્તિ છે. તો કહે છે કે તું તારા જ્ઞાનમાં માત્ર જ્ઞ પણ એક ધારા ચાલે છે. સામાન્ય જ્ઞાનની જ્ઞાન એ જ્ઞાનની ધારા ચાલે છે. અંતરવલોકનથી એને તપાસીને, એનું અવલોકન કરીને એનો નિર્ણય તો કર છે કેવી છે, જ્ઞાનની ધારા કેવી છે. તો તને માત્ર એ જ્ઞાનને પર્યાય રૂપે જોવાનું નહીં બને. જે સામાન્ય જ્ઞાન સ્વભાવ છે એનો પત્તો તને લાગશે. જેમ આત્મા અતિન્દ્રિય સ્વરૂપે છે, જેમ આત્મા પ્રત્યક્ષ સ્વરૂપે છે અને માત્ર જ્ઞાન સ્વરૂપે, સ્વભાવ સ્વરૂપે છે, એવું તને બધું ત્યાં દેખાશે. અને જેમ આત્મા સુખ સ્વરૂપે છે એ પણ તને દેખાશે. જ્ઞાન સુખ એ મુખ્ય ગુણ છે, બાકી અનંત ગુણનો એકરૂપ પિંડ છે એનો નિશ્ચય થશે. અને દ્રવગુણ પર્યાયના પ્રમાણના વિષયનો નિશ્ચય પણ તને ત્યાં થશે. બધું ત્યાં થાય છે. એક ઓળખાણ થતાં એને પ્રયોજનભૂત અનુભવવું જ બાકી રહે છે, ઓળખવાનું બાકી નથી રહેતું. ઓળખાઈ જાય છે, ફક્ત અનુભવ બાકી રહે છે. પણ ઓળખાણ થાય છે એમાં બે વાત ઊભી થાય છે. એક આત્માની પ્રતીતિ કરે છે ત્યાં, એટલે એક વિશ્વાસ ઊભો થાય છે કે મારું જ્ઞાન મારાથી છે, મારામાંથી જન્મે છે, મારું સુખ મારામાં છે અને મારામાંથી મળશે, બીજી ક્યાંય નથી. કેમ જ્ઞાનનો તૂટો નહીં પડે કે અનંત જ્ઞાનથી હું ભરેલો છું અને અનંત સુખથી પણ હું ભરેલો છું. આ નિશ્ચય થઈ જશે. અનંત જ્ઞાન ને અનંત સુખનો ભંડાર હું પોતે છું. એક લક્ષણથી આખું લક્ષ પકડે છે. જ્યારે લક્ષ પકડે છે ત્યારે એને લક્ષણ બનાવ્યું. ત્યાં સુધી લક્ષણ રૂપે કયું હોવા છતાં અને વિદ્યમાન હોવા છતાં પણ પોતાને લક્ષણ રૂપે નથી. લક્ષીને પકડે તો આને લક્ષણનો ઉપચાર આવે. તો એને લક્ષણની સંજ્ઞા, એનું નામ દઈ શકાય, નહીતર એને લક્ષણનું નામ ન દઈ શકાય. એ રીતે એને અંદરમાં ઓળખવા માટે સુખ અને શાંતિની તૃષાથી આતુર થઈને, તૃષાતુર થઈને જવું પડે. એમને ચાલતું નથી. એમને મેં પ્રયત્ન જ એ પ્રકારનો, ખાસ પ્રકારનો જે પ્રયત્ન ઉપડવો જોઈએ, પ્રયત્ન ઉપડતો નથી.
જ્ઞાન ધારા તો અવિરત ચાલુ છે, તો ક્યાં નડ્યું, ક્યાં તો અહીંયા બહાર ગયું,
એની દરકાર નથી. નડ્યું એ પોતાને દરકાર નથી. પોતે કેવો છે, પોતે પોતાનું ઠેકાણ સત કેવું છે એ જાણવાની એને દરકાર નથી, એ ઓળખવાની એને દરકાર નથી. હવે અહીંયા જ્યાં પ્રતીતિ આવી કે મારું અનંત જ્ઞાન ને અનંત સુખ મારામાં છે, ત્યારે મારું સુખ ક્યાંય બહાર નથી, એ વાત અંદર આવી ગઈ. તો એ વાત જો અંદર આવી ગઈ તો શેનો છેદ ઉડ્યો? કે બહારથી જે સુખ લેવાનો અભિપ્રાય હતો એનો છેદ ઉડ્યો. નિર્ણયમાં છે એ વસ્તુનો નાશ પામે. એને વિશ્વાસ ન રહ્યો, જાય છે ઉપયોગ, ભૂખ લાગે, તરસ લાગે, ગરમી લાગે, શરદી લાગે, ઉપયોગ બહાર જશે. વિશ્વાસ ઉડી ગયો, એનાથી શાંતિ થવાની વાત નથી. ખાધું માટે શાંતિ થઈ, પીધું માટે શાંતિ થઈ, ફલાણું થયું માટે શાંતિ થઈ, આમ કર્યું માટે શાંતિ થઈ, આમ કર્યું માટે સુખ થયું, એ વાત ખલાસ. એ વાતમાં એને વિશ્વાસ નથી. વિશ્વાસ ગયો એને ખરેખર વિશ્વાસ મેળવ્યો. અહીંયા એક વિશ્વાસ મેળવીને બીજો વિશ્વાસ ગયો છે. ત્રિકાળી સતના વિશ્વાસમાં આવતા અસતનો જે વિશ્વાસ હતો એ અસત વિશ્વાસ થયો. ઓળખાણમાં બે વાત સાથે લીધી છે, બહુ મહત્વની વાત લીધી છે. બારીકાઈથી કાળજીથી અધ્યયન કરવાનો વિષય છે આ ગ્રંથ. કે એને નૈતર જ્ઞાન બળ પ્રગટે નહીં જો વિશ્વાસ ન આવે તો. નિર અનંત સુખના ભંડારનો વિશ્વાસ ન આવે અને પ્રતીતિ ન આવે તો કોના બળે આગળ વધશે? આમ જ છે એમ કેમ નક્કી થાય કે એને ઓળખાણ થઈ ગઈ હોય તો? ઓળખાણ ન થઈ હોય તો એ જાતનું બળ ઉત્પન્ન થતું નથી. સ્થિર થાય છે સમ્યક દર્શનમાં તો સ્થિર થાય છે, શ્રદ્ધા જ્ઞાન પરિણામમાં ઉપરાંત સ્થિર થાય છે તો શ્રદ્ધા જ્ઞાન પૂર્વક સ્થિરતા થાય છે. ક્યાંથી સ્થિર થયો? કે જ્ઞાન ને પ્રતીતિ બંને એક થઈ ગયા એટલે સ્થિર થયો છે. એમને એમ થયો નથી, નિર્વિકલ્પ છે. ત્યાં નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ પ્રતીતિ અથવા સ્વસંવેદન રૂપ જ્ઞાન અને વેદન સહિતની પ્રતીતિ એ પૂર્વક સ્થિરતા થઈ. પણ ત્યાં સુધી પહોંચવું છે એનું પૂર્વક્રમ શું છે અને એ પાછો નિયત પૂર્વક્રમ છે એમ નથી કે અધરથી કોઈને સમ્યક દર્શન પ્રગટે છે એવું નથી. એની આ વાત ચાલે છે કે જ્ઞાન લક્ષણ દ્વારા. એટલે તો ફરીને પ્રકરણ લીધું અમૃતચંદ્રાચાર્ય. સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો હેતુ ખરો આ આખા ગ્રંથનો ઉપદેશ એ છે. પણ જ્ઞાન લક્ષણથી ઓળખી ને પક્ષાંતિકરણ થયો ત્યાં પણ એમ લીધું કે પ્રથમ તો શ્રુત જ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. એ વાત લીધી, અહીંયા એ વાત લીધી, ખરી ને ખરી એ વાત
લીધી.
બીજા કોઈ ગુણ ના પર્યાય ને ઉપયોગ નથી કહેતા. એક જ્ઞાન અને દર્શન, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. તો ભાઈ ચૈતન્ય ગુણ ના ભેદ છે દર્શન અને જ્ઞાન. ઉપયોગ લક્ષણ થી સદા ઉપયોગ ધારે ઉપયોગ સ્વભાવે આત્મા આનંદ ની મૂર્તિ છે એમ એને વિશ્વાસ આવવો જોઈએ. નહીંતર જ્ઞાન તો મેં જોયું પણ મારા સુખ નું શું? આ પ્રશ્ન ઉભો રહેશે. મારે સુખ જોઈએ, જ્ઞાન પોતે જ સુખ સ્વરૂપે છે તો જ તે જ્ઞાનને જોયું છે, નહીંતર તને જ્ઞાનનું રૂપ જણાયું નથી એટલે કે જ્ઞાન ઓળખાયું નથી. આ પ્રશ્ન અનેકાંતમાંથી ઉઠાવ્યો છે. કે અનેક ગુણ ને અનેક ધર્મ આત્માને હોવા છતાં એને જ્ઞાન માત્ર કેમ કહ્યું? અનેક ધર્મ ની વાત કરી લીધી, અનેક ધર્મ ની વાત કરી, 14 કળશ પૂરા કર્યા, અનેકાંત ની પ્રકરણ ચર્ચીને અનેકાંત ની વાત તો બહુ સરસ કરી, પણ પાછા જ્ઞાન માત્ર પણ એ આત્માને કહો છો? તો જ્ઞાન માત્ર પણ એ કહીને કામ, એમાં હેતુ શું છે? તો કે જ્ઞાન માત્ર પણ એ કહીને લક્ષની પ્રસિદ્ધિ કરાવવાનો હેતુ છે. લક્ષણ પ્રસિદ્ધ છે, લક્ષણની પ્રસિદ્ધિ દ્વારા, લક્ષણની પ્રસિદ્ધિ કરવા માટે આત્માને જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. વ્યપદેશ એટલે કથન કરવું, વ્યપદેશ એટલે નામ પાડવું. સંજ્ઞા દેવી કે આત્મા જ્ઞાન માત્ર છે, ચોખ્ખું કારણ પોતે ખુલ્લું કર્યું છે પહેલા જ પ્રશ્નના ઉત્તરમાં, કે લક્ષણની પ્રસિદ્ધિ વડે. એમ છે કે નહીતર અપ્રસિદ્ધ એવા સામાન્ય સ્વભાવને અવ્યક્ત એવા, વ્યક્ત નથી પર્યાય વ્યક્ત છે, તો અવ્યક્ત એવા દ્રવ્ય સ્વભાવનું અનુમાન કરવું પડશે. એને જો એનું વ્યક્ત લક્ષણ થી એનો નિર્ણય ન થાય તો અનુમાન કરીને એનો નિર્ણય કરવો પડે. આવો આત્મા હોવો જોઈએ, આવો આત્મા હોવો જોઈએ, આવો આત્મા હોવો જોઈએ, આવો આત્મા હોવો જોઈએ, એમ નહીં. નજરે જો તું તારા જ્ઞાન લક્ષણ થી તું નજરે જો કે ઉપયોગ સ્વભાવ શું છે, જ્ઞાન સ્વભાવ શું છે, તો તને પ્રતીતિ આવશે. માણસ એમ કહે છે નજરે નજર જોયું હોય એમાં એટલો વિશ્વાસ આવે છે જેટલો એ પ્રસંગની વાત કાને સાંભળી હોય પરોક્ષ પ્રત્યે એટલો વિશ્વાસ આવતો નથી. અહીંયા તો બીજો મુખ્ય તબક્કો એ છે રસ ઉપજવાનો. પરિણામ ઉપર ત્રિકાળી સતની એવી છાપ પડે કે ભૂંસાય નહીં, એની પ્રત્યક્ષતા વગર, પ્રગટપણા વગર, પ્રસિદ્ધિ વગર હોય શકે, આવી શકે નહીં. અધર અધર ઊંડે ઊંડે ગુફામાં ક્યાંક આત્મા પીડ્યો છે, આવો કઈક આત્મા અંદર ઊંડે ઊંડે પીડ્યો છે, એનું બળ ન આવે કોઈ દિવસ, એની પ્રતીતિ ના આવે. પ્રતીતિ ના આવે તો બળ ના આવે. પ્રતીતિ એટલે ખાતરી, આવો જ છે, બીજી રીતે નથી. એટલે પ્રસિદ્ધિ, પ્રસિદ્ધિ શબ્દ વાપર્યો છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે તે જ્ઞાનમાં લક્ષણી પણ પ્રસિદ્ધિ થાય, એમ માટે આત્માને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે, વ્યપદેશ કરવામાં આવે છે, એટલે કહેવામાં આવે છે. એટલે એમાં શું છે કે તું જ્ઞેયને મુખ્ય કરીને જ્ઞેયને જોવા માંગે છો તો તને જ્ઞાન નહીં જણાય. જ્ઞેય દ્વારા પણ તું જ્ઞાનને જ જો, જ્ઞેયથી પણ તું જ્ઞાનને જ જો છે. એ ઇનડાયરેક્ટ પદ્ધતિ, જ્ઞાનથી જ જ્ઞાનને જોવું તે ડાયરેક્ટ પદ્ધતિ છે એની સિદ્ધિ. આ આડકતરી પદ્ધતિ છે કે પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ને એનું શું? તો કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એનાથી પણ તો જ્ઞાનને જ જો ને. તો કોની હયાતીમાં જણાયા? જ્ઞેયો જણાયા તો કોની હયાતીમાં જણાયા? ચાલતા ભૂલમાં અસ્તિત્વની વાત લીધી, એક પ્રતીતિની વાત લીધી, બીજી અસ્તિત્વની વાત લીધી. એ બીજો મહત્વનો આનો મુદ્દો છે આ વિષયનો. ઓળખાણ એ કોઈ અધર્મી ચીજ નથી, પણ નક્કર ભૂમિ છે, અસ્થિ રૂપે જે નક્કર ભૂમિ છે એ નક્કર ભૂમિની એમાં પકડ આવે છે, એમાં એનો આધાર આવે છે. અસ્તિત્વ છે એ આધાર લેવાનો વિષય છે, તો એ આધાર ત્યાં મળી જાય છે. પોતાને અનાદિથી પોતાનો આધાર મળ્યો નથી. રાગનો અને રાગના વિષયનો આધાર લેવા ગયો છે, પણ એ આધારે મળી શકતો નથી, એટલે હેરાન થવા સિવાય બીજું કાંઈ એની હાલત થઈ નથી. હેરાન થવાની હાલત થઈ, હવે એને આધાર મળી ગયો. કે મેરું હલે તો હલે પણ મારો આત્મા હલે એવો એવી યાદી છે મારી. અસ્તિત્વ પકડ થાય ત્યાં આવે છે એને ત્યાં સંસ્કારનું કારણ થઈ ગયું. અસ્તિત્વ ગ્રહણ તે સંસ્કારનું કારણ. શ્રીમદ પૂર્વ પર્યાયનો વિષય લેવા છતાં એને અંગભૂત છે એમ લીધું, અસ્તિત્વનું અંગ છે એમ લઈ લીધું. કેમ કે એવું જેમ અંગ વગરનો અંગી ન હોય એમ આવા અસ્તિત્વના ગ્રહણ વિના કોઈ વાત પણ એને સમ્યક્ત્વ હોય, સમ્યક્ત્વ એ અંગી છે એ બની શકે નહીં. સુરતાલી શક્તિ માં છે અંતપાતી ની અનંત શક્તિઓ ઉછળે છે જ્ઞાન માત્ર ભાવમાં. જ્ઞાનની સાથે અંતઃપાતિની અનંત શક્તિઓ ઉછળે છે એમ વાત છે. અંતઃપાતિની એટલે એક સાથે અંદર પરિણમતી, એક સાથે અંદર પરિણમતી એમ લીધું છે. છેલ્લો જે છેલ્લો ભાગ ના પ્રવચનો પ્રસિદ્ધ થયા છે. એક કળશ બહુ સારો છે, કયો નંબર છે યાદ નથી, છેલ્લા કળશો માંથી છે. મૂળમાં એ શબ્દ પડ્યો છે એટલે કે મૂળમાં પડેલો છે. પ્રવચનમાં તો વાત વારંવાર આવે છે પણ મૂળમાં એ શબ્દ પડેલો છે. સુરતાલી શક્તિનું વર્ણન તો પછી જ આવે છે ને, આના પછી તરત છે ચર્ચા, પછી તરત છે. અનંત શક્તિઓ ઉછળે છે એવો પણ અર્થ પડે છે, એનો અર્થ ઉછળે છે એવો પણ કર્યો છે. મૂળ શબ્દ મળે ને તો ત્યાં શું કહેવા માંગે છે. જે પુરુષો કોઈ પણ પ્રકારે જેમનો મોહ દૂર થયો છે એવા થયા થકા, જ્ઞાન માત્રમય, જ્ઞાન માત્ર નિજ ભાવમય અકંપ ભૂમિકાનો આશ્રય કરે છે, તેઓ સાધકપણાને પામીને સિદ્ધ થાય છે. એ જ્ઞાન માત્ર નિજ ભાવમયિમ અકંપામ ભૂમિમ શ્રયંતિ કથમપિ અપનીત મોહા તે સાધકત્વમ અધિગમ્ય ભવંતિ સિદ્ધા. મૂંઢા તો અનુપલબ્ધ પરિભ્રમંતિ, પરંતુ જેવો મૂળ છે તેવો આ ભૂમિકાને નહીં પામીને સંસારમાં પરિભ્રમણ કરે છે. એ શક્તિઓનું વર્ણન પૂરું કરીને કળશ લીધો છે. જ્ઞાન માત્ર પણ કઈ રીતે છે એટલો પ્રશ્ન ઉઠાવી અને પછી એમ જ છે ઉત્તરમાં. પહેલા શક્તિ શરૂ કર્યા પહેલા એટલી વાત છે. પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક નપ્તિ માત્ર ભાવ રૂપે, પછી એક નપ્તિ તો સાથે લઈએ છીએ. પરસ્પર ભિન્ન એકબીજાથી એકબીજો ધર્મ ભિન્ન છે એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક નપ્તિ માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી, એટલે કે પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમેલી જે એક જાણન ક્રિયા, તે જાણન ક્રિયા માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાન માત્રપણું છે. માટે જ તેને જ્ઞાન માત્ર એક ભાવની અંતઃપાતીની અનંત શક્તિઓ ઉછળે છે. અથવા એવશ્ય જ્ઞાન માત્ર એક ભાવ અંતઃપાતીની અનંતાઃ શક્તયઃ ઉત્પ્લવંતે. આત્મ સંસ્કૃત છે એકદમ શબ્દ પ્રમાણે એનો અનુવાદ છે. શક્તિનું વર્ણન શરૂ કર્યા પહેલા એટલું વિવેચન છે આચાર્ય મહારાજનું, પછી પહેલી શક્તિ શરૂ કરશે. જ્ઞાન માત્ર એક જ્ઞપ્તિ માત્ર ભાવમાં અનંત શક્તિઓ અંદર ઉછળે છે. લક્ષણ ભેદે પરસ્પર ભેદ હોવા છતાં કોઈને પ્રદેશ ભેદ નથી. એક જ પ્રદેશ, એક જ પિંડમાં, એક જ ક્ષેત્રમાં અનંતે અનંત શક્તિઓનો ધોધ ઉછળે છે, ધોધ પડે છે. ધોધને શું કહે છે તમારે? પાણીનો ધોધ પડે ને હિન્દીમાં ધોધમાર વરસાદ એનાથી કહે છે અમારે. આ ગેરસપ્પાનો ધોધ છે, બધા ધોધ છે કે નહીં? ફોલ્સ, વોટરફોલ્સ, ધોધને હિન્દીમાં શું કહે તમારે? નથી સમજાતા. ધોધમાર, ધોધમાર શબ્દનો હિન્દી શું? ફરીને દ્રવદૃષ્ટિ પ્રકાશ હિન્દીનો પુનરાવૃત્તિ છાપવાનું ચાલે છે એમાં ચર્ચામાં આવ્યું. ધોધમાર શબ્દ આવે છે, ધોધમાર. એ તો બધું હિન્દી ગુજરાતી મિક્સ બોલતા હતા. ધોધમાર શબ્દનો ધોધમાર હિન્દી ઊંચી બધું, પણ ધોધ એટલે આ જે પાણી પડે છે જોરથી, જોરથી ઊંચેથી ઊંચેથી પાણી જોરદાર પડે એને ધોધ કહે છે. હિન્દી શબ્દ છે, ના પાડે હિન્દી નથી, શુદ્ધ હિન્દી હે છે. ડિક્શનરીમાં નથી મળી, ડિક્શનરી તો જોઈને જાય નથી, ડિક્શનરીમાં નથી. એટલે એટલે તો ભાષામાં નથી એમ કે છે ને, છે આપણે, છે આપણે વસાવેલી છે. મિત્રા ટ્રસ્ટમાં અનુવાદો કરવા માટે બધી અંગ્રેજી ડિક્શનરી, હિન્દી ડિક્શનરી, ગુજરાતી ડિક્શનરી, સંસ્કૃત ડિક્શનરી બધી વસાવેલ છે. અનંત શક્તિઓ ઉછળે છે, લક્ષણ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. આત્માના એક પરિણામમાં બધા ધર્મોનું પરિણમન રહેલું છે, તેથી આત્માના એક જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાન માત્ર ભાવમાં, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્મામાં, જ્ઞાન માત્ર ભાવમાં એટલે જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છે. પહેલી જીવત્વ શક્તિ લીધી છે. જીવને જીવવાનો બહુ પ્રેમ છે અને મરવું કોઈને નથી. પહેલી જીવત્વ શક્તિ લીધી છે. એટલે તારે જીવવું છે ને, તું અનાદિજન જીવતો છે, લહેર કરતો, ક્યારેય મરવાનો પ્રશ્ન તારે માટે. પહેલી જ શક્તિ અમર પદની ટેબ્લેટ છે. સિદ્ધો અમર થઈ જાય, એક શક્તિને હાથમાં આવે, ત્યાં આખો આત્મા હાથમાં આવે, અમરપદને પ્રાપ્ત થાય.
બરોબર.
ઓળખવાનું પ્રકરણ તો વિસ્તાર વાળું છે, સ્વરૂપ નિશ્ચય ઉપર ત્રીજું પ્રકરણ એના એના વિસ્તાર ઉપર જ
લખાવે.
આચાર્ય મહારાજે એ વાત જે લીધી છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષણની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો વ્યપદેશ કરીએ છીએ. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્યની એટલે આત્માની પ્રસિદ્ધિ થાય છે. હવે એ વાત ને પ્રસિદ્ધ પ્રસિદ્ધ જે વાત લઈએ છે તો કે લક્ષણને પ્રસિદ્ધપણું છે. લક્ષણને પ્રસિદ્ધપણું હોવાને લીધે જેને પ્રસિદ્ધ કરવું છે એવું છે પ્રસાદ માન્યત્વ, તેનો માત્ર કથનમાં વિભાગ કર્યો છે. અમે એમ કહીએ છીએ કે ત્યાં જ સ્વભાવ છે, અભિજ્ઞની ચર્ચા કરી છે. લક્ષ્ય લક્ષણનો વિભાગ કહેવા માત્ર છે. તો કેવી રીતે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે? અહીંયા એક બહુ માર્મિક વાત છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વ સંવેદનથી સિદ્ધપણું છે. જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. સિદ્ધપણું છે એટલે એને સિદ્ધ કરવાની જરૂર નથી. જ્ઞાન પ્રસિદ્ધ છે, સારી રીતે પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાન માત્રને જ્ઞાન માત્રમાં સ્વસંવેદન રહ્યું છે. એમ કરીને શું બતાવ્યું કે જ્ઞાનમાં જ્ઞેયાકારો વાળું જ્ઞાન એવું મારે જ્ઞાનનું સ્વરૂપ તમને નથી બતાવવું, કેમ કે એ તો આત્મ જ્ઞાનનું બહિરંગ છે, બાહ્ય અંગ છે. આત્માનું અંતરંગ છે, જ્ઞાનનું જે અંતરંગ છે એ તો સ્વસંવેદન રૂપ છે અને એ એનું મૂળ સ્વરૂપ છે. મૂળ સ્વરૂપ ઓળખવું છે તો કેવું છે કે તે સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. સ્વસંવેદનથી એનું સિદ્ધપણું છે, બીજી રીતે જ્ઞાનનું સિદ્ધપણું નથી. ભલે જ્ઞાન એવું નામ જ્ઞેય પરક છે. શું? જ્ઞાન એવું નામ જ્ઞેય પરક છે. એમ કે અનુભવ પ્રકાશમાં એ વાત લીધી દીપચંદજી કે જ્ઞાન કોને કહીએ. શું? તો કે જ્ઞેયને જાણવાને યોગ્ય છે તેને જ્ઞાન કહીએ. જ્ઞેયમ જ્ઞાતું યોગ્યમ ઇતિ જ્ઞાનમ, એને જ્ઞાન કહીએ. તો જ્ઞેય પરક નામ છે, જ્ઞેયને જાણે તે જ્ઞાન. અહીંયા એ વાત નથી. ઓળખાણ કરવામાં તો જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. અમે સ્વસંવેદનથી ઓળખવા માગીએ છીએ. જ્યાં સુધી તને તારું વેદન નહીં પકડાય ત્યાં સુધી તારે તને હૈયાથી હાથ નહીં આવે.
બરોબર.
એમ કેમ છે? અસ્તિત્વની વાત લીધી છે ને ઓળખવામાં, તો એ હૈયાથી કોઈ અંધરથી વિચાર કરવાની ચીજ નથી, વેદનથી હૈયાથી પકડવાની વાત છે. સ્વસંવેદનથી સિદ્ધપણું છે એ વાત પણ આચાર્ય મહારાજે લક્ષ્ય લક્ષણના આત્માને ઓળખવાના પ્રકરણમાં નાખે. સામાન્ય રીતે શાસ્ત્ર ભણશે એ દલીલ એમ કરશે કે સ્વસંવેદન તો સમ્યક દર્શનના કાળમાં થાય અને અહીંયા તો ઓળખવાનું પ્રકરણ ચાલે છે. તો કે જ્ઞાનમાં જ્ઞાન વેદન નિત્ય છે, સદાય છે. વેદકતાનો એનો જે સ્વભાવ છે એનો ત્યાગ કરી જ્ઞાન કરતું નથી, કરી શકતું પણ નથી. આ એનું સ્વરૂપ છે. એટલે સિદ્ધપણું છે એમ લઈ લીધું છે, સિદ્ધ કરવું છે એમ વાત નથી.
સિદ્ધ છે,
સિદ્ધ જ છે એને સિદ્ધપણું જ છે. જ્ઞાનને સિદ્ધપણું જ છે. તો કે સેનાથી સિદ્ધપણું છે કે સ્વસંવેદનથી સિદ્ધપણું છે, એ વાત લીધી છે. અથવા જ્ઞાન સર્વ પ્રાણીઓને એમનો લીધું કે માત્ર સંઘની પંચેન્દ્રીને કે માત્ર ઓળખાણ કરવા વાળાને, જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાળ ગોપાલ ને અનુભવમાં સિદ્ધિ તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે જેને પ્રસિદ્ધ કરવામાં આવે છે, આવવું છે, લાવવું છે, એવો જે સ્વભાવ એ તદ અવિનાભૂત છે. એ જ્ઞાનની સાથે તો જડાયેલી જ છે સ્વભાવ, તો તે અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ એક આત્મા છે. અનંત ધર્મોની એક મૂર્તિ છે તે આત્મા છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં અનંત ગુણ, જ્યાં જ્યાં જ્ઞાનનો ઉપયોગ ત્યાં ત્યાં અનંત ગુણની પર્યાય. એ રીતે જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે, જાણન લક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે. પરમાગમ સાર નો 22મો બોલે, પરમાગમ સાર 22 કુળમાં એ વાત લીધી કે આત્મા જ્ઞાન લક્ષણ વડે ઓળખાય છે. એ કેવી રીતે કે જાણન લક્ષણ, ત્યાં બહુ સાદી ભાષા લીધી છે ગુરુદેવે, તો જાણન લક્ષણ, જાણન લક્ષણ એમ કરીને લે છે. જાણન પર્યાય અને જાણન ગુણ સ્વભાવ લઈ લીધો, એવા લક્ષણ વડે આત્માને જાણી શકાય છે. એ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં જ્યાં જાણન જાણન પર્યાય છે ત્યાં ત્યાં બીજી અનંતી પર્યાય છે. જ્યાં જ્યાં જાણન ગુણ છે ત્યાં ત્યાં બીજા અનંતા ગુણ છે. આ જે અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે એનો જ ખુલાસો છે. ત્યાં ત્યાં અનંત ગુણ છે અને તે આત્મા છે એમ નિશ્ચય કરવો જોઈએ. આ નિશ્ચય કરવા વિષયને ચારે પડખેથી બહુ સ્પષ્ટ કરે છે. એટલે જેમ ઘટપટ આદિ દીવાને પ્રકાશે છે એ ન્યાય છઠ્ઠી ગાથાનો છે. જેમ ઘટપટ આદિ ટીકામાં લીધું છે, ઘટપટ આદિ ઘટપટને પ્રકાશતા નથી પણ દીવાને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે એમ જ્ઞેયો જણાય છે એમ તું કહે છે, તારા જ્ઞાનને જાહેર કરે છે એમ લઈ લીધું છે. ડાયરેક્ટ પદ્ધતિ
ભગવાન જય મિત્રો જય ધર્મ નો જય બાહુ જય.